તારીખ 29/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 377 શરૂઆતમાં અવાજ બરાબર નથી.
આત્માને સાક્ષાત્કાર કરવામાં ટાઈમ લાગ્યો તો અમારે શું કરવું? ભાવને આત્માનો સાક્ષાત્કાર તો કરવો છે, એના માટે કઈ પણ નામનો અભ્યાસ વગેરે નિવૃત્તિ લઈને જીવન છે એ પ્રકારના તો હોય પણ જ્યાં સુધી રાગ દ્વેષ વ્યવહારો કરે છે ત્યાં સુધી ટાઈમ લાગે એવું નથી કે પોતાનું વતન છોડીને કામગીરીમાં આવી જાય તો જ્યારે તો પછી છોડીને કામગીરીમાં આવી જાય પકડવાનો પછી આ ગુણ પકડવો પકડવો એ પ્રયોગ કરે છે. માનો કે તમે કઈ પ્રયોગ નથી કરતા તમારા જુદા પરિણામમાં જુદા પરિણામમાં ચાલી ગયો તમારા જીવનમાં તમને ક્યાં ક્યાં ભાવ થાય છે એ પકડી એને પાડવો પાડો તો પણ મોટી વાત કામ તો બધા મળે છે કે જીવને આત્મસાક્ષાત્કાર
કરવામાં
અથવા આત્મકલ્યાણ કરવામાં મોજ મળે છે. પ્રવૃત્તિમાં હો કે નિવૃત્તિમાં હો, આહાર લ્યો કે ઉપવાસ કરો, પણ મોહ આડો આવે છે એટલે મોહના સિમ્પટમ પકડાવવામાં આવે છે. મોહના લક્ષણો શું? કે પોતાપણું ક્યાં થાય છે? સામાન્ય રીતે બધાને પરિવારમાં પોતાપણું હોય છે. કોઈ એમ કહે કે ના ના મને નથી તો એ વાત બરાબર નથી. જ્ઞાન દશા આવ્યા પહેલા એટલે કે આત્મામાં આત્માપણાનો અનુભવ થયા પહેલા. કોઈ એમ કહે મને પોતાપણું નથી તો એ વાત ખોટી છે. પોતાપણું એને હોય છે, કોઈને તીવ્ર હોય કોઈને મંદ હોય બીજો પ્રશ્ન છે. ક્યાં પકડો? પોતાપણાના લાગણીના પરિણામ થાય ત્યાં પોતાને પકડો. કોઈ પણ કાર્ય સફળ નિષ્ફળ થાય એમાં કર્તાપણાને પકડો. ભોગ ઉપભોગમાં સુખ બુદ્ધિને પકડો. સંપત્તિમાં આધાર બુદ્ધિને પકડો. આ બધું પકડવાનું છે. મોહને મોહમાં જીવ રોકાયેલો છે. આત્મ સાક્ષાત્કાર કરવા દેતું નથી, કોણ નથી કરવા દેતું? મોહ. બસ બહુ સિમ્પલ સાદી વાત છે, સીધી વાત છે, એવો જ જવાબ આપ્યો છે. કેમ કે પ્રશ્ન પૂછનાર તો મુંબઈ કલકત્તા છોડીને સોનગઢ આવીને પ્રશ્ન પૂછે છે. ત્યાં 150-200 મકાનો થઈ ગયા, લોકો રેસિડેન્સ ત્યાં બનાવી દીધું સોનગઢમાં, નિવૃત્તિ લઈને રહેવા માંડ્યા. વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25-25, 30-30 વર્ષ થઈ ગયા લોકો, 40-40 વર્ષ થી લોકો ત્યાં રહી. પ્રશ્ન થાય એવું છે, આમ વખત લાગે છે એનું શું કારણ? જીવન ચાલ્યું જાય છે, કેટલાય ના તો આયુષ પૂરા થઈ ગયા એમને આત્મ સાક્ષાત્કાર કર્યા વિના આયુષ પૂરા થઈ ગયા, શું કરવા? વસ્તુ છોડવી સહેલી છે, વસ્તુ ઉપરનો મોહ છોડવો સહેલો નથી. સંસાર ઉપજ્યો ક્યાંથી, ઉત્પન્ન થયો ક્યાંથી? મોહના વિકલ્પથી. એક કડીમાં તો એમણે સંસારનું મૂળ બતાવ્યું એક ચરણમાં, બીજા ચરણમાં એ કડીના બીજા ચરણમાં એ મોહના નાશનો ઉપાય બતાવ્યો. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં, બાર સામર્થ કેટલું છે. બેનશ્રીનો અંતિમ એ જ હતો ને, અંતિમ પદ એ જ હતો. મેં રોજ એ તો રાતના બોલતા સુધા પહેલા શું કહે છે, જીવ જ્યાં સુધી મોહમાં રોકાણો છે ત્યાં સુધી તેને ટાઈમ લાગે છે, ત્યાં સુધી આત્મકલ્યાણ કરી શકતો નથી. ઉપવાસ કરવો હોય તો એક નહીં 15 ઉપવાસ કરી નાખે. હા, પણ આ ચીજ મને સારી લાગીને ભાવી અને આ ન ભાવી એ મૂકવું સહેલું નથી. એ ચીજ અચ્છી હૈ ઓર એ ચીજ હમકો નહીં ભાતી ઓર એ ભાતી હૈ, એ મોહ હૈ. હલવા અચ્છા લગતા હૈ, કરેલા કા શાક નહીં ભાતા, એ મોહ હૈ. ક્યો કોઈ ચીજ અચ્છી બુરી નહીં, હમારે યહાં આમ કી સીઝન મેં શાદી વગેરે મેં નિયમ સે કરેલા કા શાક કિયા જાતા હૈ, ઇસકા મેનુ કો સ્પેશિયાલિટી હૈ હમારે યહાં ગુજરાતી લોગો મેં. તો આમ કા રસ પરોસ પરોસકારી મેં હોવે, કરેલે કા શાક ચાહિયે હી ચાહિયે, કિતને ભી મહેંગા હો. ઉન દિનો મેં કરેલા સસ્તા નહીં મિલતા, કે વો ગરમી કે દિન હૈ, સબ્જી સબ મહેંગી હો જાતી હૈ. કે ઠંડ કે દિનો મેં સબ્જી કા ક્રોપ અચ્છા આતા હૈ તો ભાવ નીચા રહેતા હૈ, ઉન દિનો મેં ભાવ બઢ જાતા હૈ. કરેલા ચાહિયે, બહોત અચ્છા લગતા હૈ. ક્યા બોલે, આમ કે રસ કે સાથ કરેલા કા શાક તો બહોત મીઠા લગતા હૈ, બહોત અચ્છા લગતા હૈ. કલ્પના હૈ ઓર કુછ નહીં. હમ
લોગ કો તો વૈસે કરેલા કા કોઈ જાનતા ભી નહીં
હૈ. નહીં જાનતા, કડવા હોતા હૈ ને કરેલા, કડવા હોતા હૈ, શાક ભી થોડા કડવા બનતા હૈ. લેકિન લોગો કી કલ્પના એસી હૈ હા, પછી તો શણગાર જેટલો કરવો એટલો કરે. હા, કાજુ નાખે, દ્રાક્ષ નાખે, તૂરની દાળમાં કાજુ નાખવાના. રોજ નો નાખે પણ મહેમાન હેમાન હોય ને ચોક્કસ તૂરની દાળમાં કટકા નહી કાજુ નો, એ કાજુના બે ફાડ કરી નાખે, આખી કાતરો દેખાય, મોટા મોટા કાજુ નાખે તૂરની દાળમાં. ભાતમાં તો નાખે છે કાજુ દ્રાક્ષ લોકો, પણ તૂરની દાળમાં નાખે. શોખીન ખાવાના. હા, કાજુ હાવ મોળા છે, ફિક્કા, એમાં કઈ હવા દેતી, પણ સ્વાદ કરતા શણગારનો માણસને શોખ વધારે હોય છે. રસોઈમાં રસોઈ બી શૃંગારી જોઈએ એવું છે. આ મોહ શું શું કરાવે છે કે સ્વાદ ન આવે તો કાંઈ નહીં, દેખાવ તો સારો કરો, શણગાર તો કરો. મોહનો પણ રસ હોય છે, દરેક પરિણામમાં રસ હોય છે, મોહ રસ પણ હોય છે. જેનો મોહ રસ તીવ્ર એનો મોહ બળવાન, રસ છે એ બળ બતાવે છે. કોઈ પણ પરિણામમાં રસ છે એની શક્તિ એનું બળ બતાવે છે. પાછું કેવી રીતે ફરવું એ તો છે, કઠણ વાત તો છે. મોહ થી પાછું ફરવું એ વાત કઠણ છે પણ અશક્ય નથી. પહેલા તો મોહ તોડવો છે એવો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ. એ દ્રઢ નિશ્ચય પણ સુવિચારણાના આધારે કરવો જોઈએ કે આ મોહ છે મને 84 લાખ જોનીમાં જન્મ મરણ કરાવશે, આ મોહ મને કતલખાના ચલાવડાવશે મારી પાસે. આજે જે માણસ કતલખાના ચલાવે છે શું કરવા ચલાવે છે? મોહથી ચલાવે છે. આપણે દુકાન ચલાવીએ છીએ, આપણે નોકરી કરીએ છીએ, આપણે બધું કરીએ છીએ, કોઈ કતલખાના ચલાવે છે, બધાનો મોહ તો કોમન છે. જો મોહ ન છોડે તો આજે સામાન્ય વેપાર કરનારો માણસ, કપડાનો વેપાર કરનારો માણસ કાલે કતલખાનું ચલાવશે. એના ઘરે જન્મે, કતલખાનું ચાલતું હોય એના ઘરે એનો જન્મ થાય, પછી શું કરે? એની જ ગાદી અને એની જ ખુરશીએ બેસે, બેસે કે ન બેસે? મોહ ન છોડે તો ક્યાં જાય, શું કરે, કહેવું બહુ મુશ્કેલ છે. અને મોહ છોડે તો 14 લોકનો નાશ થાય. સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા સિદ્ધ પરમેશ્વરી થઈને વિરાજમાન થાય અનંત સુખમાં અનંત કાળ સુધી. સમજીને દુઃખ અને સુખને સમજીને મોહ છોડવાનો પહેલો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે કોઈ પણ ભોગે મારે મોહ છોડવો છે. મને આકરું લાગે, મને કઠણ લાગે, મને ગમે તેમ લાગે, મને ગમે તેમ થાય, ગમે તે થઈ જાય ને, સાતમી નારકીની વેદના સંમત છે, મિથ્યાત્મ મોહની સંમત નથી. કૃપાળુ દેવનું આ વચન છે. સાતમી નારકીની તમતમ પ્રભા નામની પૃથ્વી સંમત છે, મિથ્યાત્મ ભાવની સંમત નથી. એવી તૈયારી જોઈએ. તો એ નિશ્ચયની અંદર એવો જે બળવાન નિશ્ચય કર્યો હોય એ નિશ્ચયની અંદર જ તમારો પહેલો ગામ હોવો પડશે. તમારો જે દ્રઢ નિશ્ચય કે છે મોહ કેવી રીતે મોહથી પાછા વળવો, કે પહેલો ઘા એ જ છે તમારો, પહેલો ઘા પરમેશ્વરનો એમ કહેવાય છે કે આ બધો એક દ્રઢ નિશ્ચય કરવો. પછી એ નિશ્ચયના બળ અનુસાર તમારા પરિણામમાં મોહને અવલોકતા જાઓ. મોહ થઈ જાય તો અહીંથી ખેદખીન થતા જાવ, અને મોહ છોડવા માટે જે કાંઈ પ્રયોગ કરવો પડે તે ઉત્સાહથી ને ઉલ્લાસથી તૈયારથી ઉલ્લાસની તૈયારીથી કરતા જાઓ. પરિભ્રમણની ચિંતનામાં આવો ન આવો ત્યાં સુધી આમ કર્યા કરો. પરિભ્રમણની ચિંતનામાં આવ્યા પછી તો લાઈન દોરી બહુ સરસ ફિક્સ કરેલી છે. માટે જ ગુરુ અને આચાર્યો કહે છે કે તું પુરુષાર્થ કરીને તારી તરફ જા. મોહ છે એ જીવને સંસારના પદાર્થો પ્રત્યે આકર્ષણ કરે છે, ખેંચાય છે જીવના પરિણામ. એટલે પોતાથી દૂર જાય છે. હવે એ પદાર્થોથી પરિણામો કરીને તું તારા તરફ જા એમ કે છે. તારા સ્વરૂપ પ્રત્યે જા. સ્વરૂપ નિર્મોહી પદાર્થ છે. અને એ પ્રત્યે પરિણામ જે જવાના એ પણ નિર્મોહી થઈને જવાના. બાહ્ય પદાર્થો છે એ ભિન્ન હોવા છતાં જીવને મોહવશ એનું આકર્ષણ છે. તું પુરુષાર્થ કરીને તારી તરફ જા. તું ભેદજ્ઞાન કર, જુદો છો. તું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છો, શરીરથી પણ ભિન્ન છો. અને વિભાવ પરિણામોથી પણ ભિન્ન જ્ઞાન સ્વરૂપી છો, જ્ઞાન માત્ર છો. એવું તું ભેદ જ્ઞાન કર. સીધું ભેદ જ્ઞાન નહીં થાય, વેદના દ્વારા આગળ વધવાનું છે. ચિંતના દ્વારા આ રાગ તે મારું સ્વરૂપ નથી, દ્વેષ તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો છું, હું તેનાથી જુદો છું. રાગ દ્વેષ એ મારું સ્વરૂપ નથી, એનાથી હું જુદો છું. હું જાણનારો છું. એવી રીતે આપણે તું ને બધું લેવું પરલક્ષી ક્યાં લેવું છે. નાની તો ઉપદેશ આપે કે તું આમ કર, તું આમ કર, તું આમ કર. લેવાનું આપણે સ્વલક્ષી લેવાનું. તો કે છે કે રાગાદીનો જ્ઞાતા થઈ જા. એ પ્રકારે વિજ્ઞાન કરીને રાગાદીનો જ્ઞાતા થઈ જા, સાક્ષી થઈ જા. તે તારું સ્વરૂપ નથી. આવી રીતે એનું ફળ આવવું જોઈએ, પરિણમન આવવું જોઈએ. જો રાગાદીનો જ્ઞાતાને સાક્ષી થાય તો ઘરમાં કુટુંબ પરિવાર બૈરા છોકરાનો ધણી થવાનો તો પ્રશ્ન રહેતો નથી. રાગાદીનો જો સાક્ષી થવાની વાત હોય એ પણ તારા નહીં તો પછી કઈ ચીજ તારી રહી? જે જે રાગનો વિષય થાય એ કોઈ ચીજ આત્માની નથી. તું પુરુષાર્થ કર એટલે જે વિકલ્પો છે તે શાંત થઈ જશે. ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કર, તારા મોહના વિકલ્પો છે એ જરૂર શાંત થઈ જશે. પુરુષાર્થ તો કરવો રહ્યો. મોક્ષ માર્ગની પ્રાપ્તિ પુરુષાર્થ વિના નથી. અને મોક્ષ માર્ગમાં પરમેષ્ઠી પદની સિદ્ધિ પણ પુરુષાર્થ વિના નથી. સાધુ પદ છે પરમેષ્ઠી પદ છે, અર્યંત પદ છે એ પણ પરમેષ્ઠી પદ છે, એ પણ પુરુષાર્થ વિના નથી. સાક્ષી થઈ જાય એટલે માત્ર જ્ઞાતા થઈ જાય. સાક્ષી એટલે કરતા નહીં, માત્ર જ્ઞાતા. કરતા નહીં માત્ર જ્ઞાતા. માત્ર જ્ઞાતા કેવી રીતે રહે? કે હું જ્ઞાન માત્ર છું એવા જ્ઞાનાનુભવમાં રહેતો, નેત્ર જ્ઞાતા પણ ઉરી એની. એટલે ત્યાં મુખ્ય જે પ્રકાર ચર્ચા ચાલતી એ પ્રમાણે ચાલી છે. તું પુરુષાર્થ કર એટલે જે વિકલ્પો છે તે શાંત થઈ જશે. ભેદ જ્ઞાન કરીને આગળ જા, ભેદ જ્ઞાનથી આગળ વધી શકાશે. ભેદ જ્ઞાનના સ્ટેજે પહોંચ્યા પછી કાર્ય પદ્ધતિમાં ફેરફાર નથી. એ પહેલા જે મોક્ષના સ્ટેજ છે એ ભેદ જ્ઞાન સુધી પહોંચવા માટે છે. ચિંતના છે, અવલોકન છે. ભેદ જ્ઞાન શરૂ થયા પછી જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન સિવાય કોઈ કાર્ય પદ્ધતિમાં ફેર નથી. બારમા ગુણસ્થાન અનુસાર ત્યાગમાં ફરક પડે છે. સમ્યક દર્શન થયો હોય ત્યારે ત્યાગ ન હોય, પંચમ ગુણસ્થાન થાય ત્યારે થોડો ત્યાગ હોય, મુનિ દશામાં પૂરો ત્યાગ હોય, પણ અંદર તો ભેદ જ્ઞાન બધા એક જ પ્રકારનું છે, એમાં કાંઈ ફેર નથી. પહેલા રાગદ્વેષ છૂટી નથી શકતા, એ વિના ભેદ જ્ઞાન વિના રાગદ્વેષ છૂટતા નથી. રાગદ્વેષ છૂટવામાં અને મોહ છૂટવામાં ક્રમ પડે છે. દર્શન મોહમાં પણ એવો ક્રમ પડે છે કે પહેલા પાતળો પડે છે ને પછી નાશ પામે છે, પણ પૂરો નાશ પામે છે. જ્યારે ચારિત્ર મોહમાં થોડો થોડો નાશ પામે છે ગુણસ્થાન અનુસાર, અને રાગદ્વેષ પણ અમુક પ્રકારના રાગદ્વેષો મટતા જાય છે, ક્રમ પડે છે. એટલે એક સાથે પહેલા રાગદ્વેષ છૂટી જાય એવું ન બને, એવું ન બને કે એક સાથે બધા રાગદ્વેષ છૂટી જાય. તેનાથી ભેદ જ્ઞાન થાય ને, તેનાથી ભેદ જ્ઞાન થાય ને સ્વભાવ ઓળખે કે આ મારો સ્વભાવ છે. ઓળખવાની વાત ખાસ બેન શ્રીલીએ છે. બીજ જ્ઞાન સ્ટેજ છે. સ્વભાવને ઓળખવો એ ભાવ ભાષણનું બીજ જ્ઞાનનું સ્ટેજ છે. એ પહેલા સ્વભાવને ઓળખે, ભેદ જ્ઞાન પૂર્વક સ્વભાવને ઓળખે. પોતાના સ્વભાવને ઓળખીને આ બધા કષાયો મારાથી જુદા છે ઓળખવાનો વિષય, સ્વભાવને ઓળખવાનો વિષય. આગળના ક્રમ વિના કેવી રીતે બની શકે? એટલે નિર્મળતા વગર સ્વભાવ છે એ એકદમ નિર્મળ, સંપૂર્ણ નિર્મળ મૂળ સ્વરૂપ આપવાનું છે. અને એ નિર્મળ સ્વરૂપને જોવા માટે જ્ઞાનની નિર્મળતા જરૂરી છે, આવશ્યક છે. એટલે ઓળખે ને ઓળખીને જુદો પાડે, નહીતર શું કરે છે? હું જાણનારો છું, આ રાગદ્વેષ મારા નથી, હું જાણનારો છું, આ રાગદ્વેષ મારા નથી, વિકલ્પ કર્યા કરે. વેદનાનો વિકલ્પ કર્યા કરે, હું જાણનાર છું, હું જ્ઞાતા છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એમ કર્યા કરે. એ રીતે જુદો પડતો નથી. ઓળખીને, શું વાત લીધી? સ્વભાવને ઓળખીને, ઓળખ્યા પછી પણ ભેદ જ્ઞાનના પ્રયોગમાં, સ્વભાવના અવલંબનના પ્રયાસમાં ભિન્ન પડતો જાય છે, ભેદ જ્ઞાન કરે છે. ભેદ જ્ઞાન એટલે પરથી જુદા પણ ખરું, પણ ભેદ જ્ઞાન એટલે સ્વરૂપના અવલંબનનો પ્રયત્ન છે, સ્વરૂપમાં અભેદતાનો, અભિન્નપણાનો પ્રયત્ન છે. પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન એવું એક સાથે કામ કરવાનું છે. એકલો પરથી જુદો નહીં ને એકલો સ્વથી અભિન્ન નહીં, પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન, સ્વથી અભિન્ન અને પરથી ભિન્ન, અને એક સાથે જ એવું બને છે. માટે એક સાથે જે થાય છે એમાં તો એક સાથે જ થાય છે, એમાં ક્રમ નથી પડતો. કહેવામાં ક્રમ પડે કે હું જ્ઞાયક સ્વભાવ, રાગાદી ભાવ મારા નથી, પરિણમનમાં એક સાથે છે. હું જ્ઞાયક સ્વભાવ એટલે મારા નથી, આ મારા નથી એટલે હું જ્ઞાયક સ્વભાવ, એક સાથે આવે પરિણમનમાં. આ બધા કષાયો મારાથી જુદા છે, હું તેનાથી જુદો છું, એમ ભેદ જ્ઞાન કરે પછી ધીરે ધીરે પુરુષાર્થ કરીને તેમાં લીનતા કરતો કરતો સ્વાનુભૂતિની ઉગ્રતા કરે છે. આ મુમુક્ષુની ભૂમિકા લીધી છે. શું કે? એક તો ભેદ જ્ઞાન સુધી પહોંચે, મોહને પાતળો પાડતો 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 ભેદ જ્ઞાન સુધી પહોંચે, ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કરે, પુરુષાર્થ વધારે, પુરુષાર્થ વધે, લીનતાનો પ્રયત્ન, એકાગ્ર થવાનો પ્રયત્ન કરતો કરતો જ્ઞાનમાં સ્વસંવેદનની ઉગ્રતા કરે. સ્વાનુભૂતિ એટલે જ્ઞાનમાં સ્વસંવેદનની ઉગ્રતા કરે. એવી રીતે અંદરમાં ભેદ જ્ઞાન અને ત્યાર પછીના પુરુષાર્થની વાત કરી છે. ભેદ જ્ઞાનનો સ્ટેજ અને ત્યાર પછીના પુરુષાર્થની વાત કરી છે. ભેદ જ્ઞાન કરે પછી ધીરે ધીરે પુરુષાર્થ કરે તેમાં લીનતા કરતો કરતો આપણે ઠોઠ નિશાળિયા જોઈને થયું છે. શું કે? સોનગઢમાં વર્ષોથી આવીને અડ્ડો જમાવીને બેઠા હોય, સમજણ તો આવી ગઈ કે આત્મજ્ઞાનને આત્મ સાક્ષાત્કાર કરવાથી જન્મ મરણ મટશે. એ પહેલા જન્મ મરણ મટવાનો આત્મજ્ઞાન સિવાય તો કોઈ ઉપાય નથી, એ વાત તો સ્પષ્ટ સમજાઈ ગઈ. હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ, થયું તો નહીં, ત્યારે આ પ્રશ્ન ઉઠે કે ભેદજ્ઞાન કરીને ધીરે ધીરે પુરુષાર્થ કરો. ઉગ્ર પુરુષાર્થ કરવાનો હજી તો ભેદજ્ઞાન કરવાના કોઈને ઠેકાણા નથી. ભેદજ્ઞાન કરીને પુરુષાર્થ કરે તો કઈ ધીરે ધીરે આગળ તો વધો, ભેદજ્ઞાન કરીને ધીરે ધીરે આગળ તો વધો એમ કે છે. પરિસ્થિતિ જોઈને કહે છે. વર્ષોના વર્ષો જાય, આત્મ સાક્ષાત્કાર ન કરી શકે, જિંદગીનો શું ભરોસો? દેખાય છે કોઈ? દામ થામ બધું આમ બધા લોકો બહુ સુખી, ભાઈ બહુ સુખી, બહુ સુખી છે, આ તો બહુ સુખી. આ ઘડીકમાં કઈક નું કઈ થઈ જાય.
બધા ખોટા બંધ કરીને આપણા કામમાં લાગી ગયા. કોઈ વિકલ્પ, બીજા કોઈ વિકલ્પ થઈ ગયું, કોઈ ફાયદો નથી, નુકસાન નથી. આત્મકલા સિવાય કોઈ વિકલ્પ થી કઈ ફાયદો કરો છો બતાવો? કેવું નુકસાન છે? એટલે કામે લાગી ગયું જોઈએ. એવું છે, મને ધીરે ધીરે કીધું. આપણે ઉગ્ર પુરસ્થ તો બધા ના પાડે છે, મેને ના પાડે. આપણે ઉગ્ર પુરસ્થ કરી તો જ્ઞાન ખરા ના પાડે. આપણને આત્મ સાક્ષાત્કાર એટલે
અત્યારે આ પંચમ કાળમાં કોઈ જીવ વધુમાં વધુ પુરુષાર્થ કરે તો સાતમા ગુણ સ્થાનથી આગળ નથી જતો. ક્યાં સુધી? છઠ્ઠા સાતમામાં આવે, મુનિ દશામાં. એ પરિસ્થિતિ શું? અત્યારે તો હજી સમ્યક દર્શન મોંઘું થઈ ગયું છે, મુનિ દશાની તો વાત બહુ દૂર છે. જ્ઞાની કહે છે કે અહીં સુધી તો પહોંચતું, કોઈ પણ રીતે અહીં સુધી તો તું પહોંચે છે. સોયમાં દોરો પરોવી લેતો, પછી કોઈ સોય ખોવાશે નહીં. એકલી સોય ખોવાય છે તો જળશે નહીં. અને પરોવેલા સોયનો પરોવેલા દોરો, ચકલી એકવાર દોરોને લઈને ગઈ છે ને તો ક્યાંક ગાડી ઓળી ઘરમાં બેસે ત્યાં મૂકી દેશે ને, કારણ કે એમાં કંઈ ખાવાનું મળે ને. દોરો ભરીને ખબર પડશે કે એ આ અહીંયા અહીંયા છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી. એમ સમ્યક દર્શન પામેલો જીવ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. ગમે તેમ કરીને કોઈ પણ ભોગે આત્મ સાક્ષાત્કાર કરી લીધો છે. અને એના માટે નિશ્ચય કરે તો બળવાન નિશ્ચયમાં કારણ પડેલું હોવાથી આત્મામાંથી ઉગેલો નિશ્ચય, કેવો? રાગમાંથી નહીં. આત્મામાંથી ઉગેલો નિશ્ચય એમાં કારણ વિદ્યમાન હોવાથી કાર્ય થવું એની સાથે બંધાયેલું છે. કારણમાં કાર્યની પ્રતિબદ્ધતા છે. કેવું સહેલું કરી દીધું? યથાર્થ કારણમાં કાર્યની પ્રતિબદ્ધતા છે અને યથાર્થ કારણ એટલે યથાર્થ મુમુક્ષુની ભૂમિકા. બસ મુનિ દશા અઘરી છે, મુમુક્ષુ દશા તો અઘરી નથી ને. અને મુમુક્ષુ દશા એટલે શું? મારે આ જગત માંથી હવે કઈ જોતું નથી સિવાય મારે મારું આત્મા અને આત્મ કલ્યાણ સિવાય મારે કઈ આ જગત માંથી હવે જોતું નથી. શું કરવા જોતું નથી? કે જગતના બધા પદાર્થો પરિભ્રમણના કાળમાં મને મળી ચૂક્યા છે, અત્યારે ભલે મર્યાદિત સંયોગો હોય પણ ઉત્કૃષ્ટ પુણ્યના સંયોગો અને ઉત્કૃષ્ટ પાપના ફળ, પુણ્યના ફળ બધા ભોગવાઈ ગયા. આ આત્મા સુખી નથી થયો, હજી સુધી દુઃખી છે. હવે કયો પદાર્થ મેળવીને સુખી થવું છે? ચાલો, કયો પદાર્થ મેળવીને સુખી થવું છે પૂછવો, આપણા આત્માને પૂછવાનું છે. હવે કયો પદાર્થ મેળવીને તારે સુખી થવું છે? જવાબ દે તું. જે પદાર્થ મેળવીને સુખી થવું છે એ પદાર્થમાં સુખ છે એ તું કે? જે પદાર્થ મેળવીને સુખી થવું છે એ પદાર્થમાં સુખ છે એ તું બતાવતો. હવે જયારે પરિસ્થિતિ એ છે કે કોઈ પદાર્થ મને સુખી કરી શકે એમ નથી અને કોઈ પદાર્થ મારા આત્માને અંદર આવીને મળે એમ નથી. પદાર્થ મળે એમ કે છે ને, પણ બારમા સંયોગ થઈને છૂટી જાય છે, બારમા સંયોગ થઈને છૂટી જાય છે, કોઈ પ્રાપ્તિ થતી નથી. તો પછી સમજીને વિચારીને મારે મારો આત્મા જ જોઈએ, બીજું કાંઈ હવે ન જોઈએ એવો જો નિશ્ચય કરવામાં આવે તો તત્કાળ મુમુક્ષુતા પ્રગટે છે. અત્યારે નિર્ણય કરે ને આવતા ભાવમાં મુમુક્ષુતા પ્રગટે એવું નથી, તે જ ક્ષણે તત્ક્ષણ મુમુક્ષુતા પ્રગટ થાય છે. મુમુક્ષુતામાં આગળ વધીને ભેદજ્ઞાનનો પ્રયત્ન કરે, ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરીને આત્માનો સાક્ષાત્કાર કરે, સિદ્ધપદની રિઝર્વેશન ટિકિટ લઈ લે. એક વાર જેને રસ્તો ઉપાય સમજવા ન મળે એને તો વિટમના ઘણી છે, પણ જેને જ્ઞાની મળે ઉપાય સમજવા મળે પછી પુરુષાર્થ ન કરે અને પછી પોતાનો મોહ ચાલુ રાખે. શું કરવા પુરુષાર્થ ન કરે? પોતાના મોહવશ પુરુષાર્થ ન કરે. તો આ જગતમાં એને કોઈ છોડાવનાર નથી અને દુઃખથી છૂટવાની આશા એને મૂકી દેવી. દુઃખથી નહીં છૂટી શકે. મોહ હે વો શ્રદ્ધા કે પર્યાય હૈ ઓર અજ્ઞાન હે વો જ્ઞાન કે વિપરીત પર્યાય હૈ. દોનો પ્રમુખ ગુણો કે વિપરીત પર્યાય હૈ. શ્રદ્ધા જ્ઞાન હે વો પ્રમુખ મુખ્ય ગુણ હૈ. તો મોહ હે વો શ્રદ્ધાન કે વિપરીત પર્યાય હૈ ઓર અજ્ઞાન હે વો જ્ઞાન કે વિપરીત પર્યાય હૈ. ઓર દોનો હંમેશા સાથ મેં રહેતે હૈ. इसलिए कभी मोह से बात करते हैं, कभी अज्ञान से बात करते हैं. कभी अज्ञान से बात क्यों नहीं किया? कि तत्व ज्ञान और शास्त्र ज्ञान हम जान लिया. तत्व ज्ञान और शास्त्र ज्ञान जान लिया उतना ही नहीं, दूसरों को हम समझाते भी. घर जाते तो बहू बेटे को समझाने लग जाते हैं. ચાલો બેટી આવી, બેટા એસા કરના, બેટા એસા કરના, બેટા એસા. તો અજ્ઞાન કા જલ્દી સ્વીકાર નહીં હોતા હૈ. લેકિન યે મેરી બેટી હૈ, યે મોહ હૈ, યે મોહ હૈ. મોહ કો પકડો. અજ્ઞાન તો સાથ મેં હૈ. મોહ કે સાથ અજ્ઞાન તો હૈ. યો તો એક સિક્કા કે દો બાજુ હૈ. મોહ ગયા, અજ્ઞાન ગયા. એટલે આત્મ સાક્ષાત્કાર તો આત્મજ્ઞાન બોલા હૈ, ઉસકો કોઈ સમ્યક દર્શન બોલા હૈ. જિસકો સાક્ષાત્કાર હુઆ વહી સમ્યક દર્શન વહી સમ્યક જ્ઞાન, દોનો એક સાથ હૈ. વહાં સાક્ષાત્કાર કે ટાઈમ મેં સમ્યક દર્શન એક હી સાથ ઉત્પન્ન હોતા હી હૈ. ક્યો? કે મોહ તોડતે તોડતે મોહ કો ખતમ ક્યા તો સમ્યક દર્શન હો ગયા. સ્વસંવેદન મેં આત્મજ્ઞાન હો ગયા, આત્મ સાક્ષાત્કાર હો
ગયા.
રાખે સમય છે. આશય લીધે આત્મ સાક્ષાત્કાર માટે ધાર્મિક સાધન કરનાર જીવને એમ કરું. આત્મ સાક્ષાત્કાર માટે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવને સમય લાગે છે. તેનું કારણ એ છે કે જીવનો દર્શનનો અને અજ્ઞાન બળવાન છે. સ્વચ્છંદ અને પ્રતિબંધ એ પરિભ્રમણના મુખ્ય કારણો છે. સુવિચારણા પૂર્વક યથાર્થતા યથાર્થ વિધિએ મોહને પાતળો પાડીને ભેદ જ્ઞાનના પ્રયોગ સુધી પહોંચીને સ્વભાવને ઓળખીને આત્મ સાક્ષાત્કારનો પુરુષાર્થ કર્તવ્ય છે.
પાવન મધુર અદ્ભુતયા હો ગુરુ વદનથી અમૃત જર્યા શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય થયો ચિદરસ ભર્યા ગુરુદેવતારણ આરતી આત્માર્થે ભવ સાગર ટળ્યા ગુણમૂર્તિના ગુણગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા ગુણમૂર્તિના ગુણગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો, જીનવાણી માતનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય